तारीख 24/5/1996 श्री समयसर कलश टीका श्लोक नंबर 154 અને 155 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 89
સમયસર કલશ ટીકા ચોપન કલશ दृष्टि जीवन साता अथवा असाता कर्मों गम्य के जो उदय आए कुछ સ્વામી ભાવમાં કઈ ફરક પડતો નથી. તેથી એવી શંકા કરવી યોગ્ય નથી કે અનુકૂળતા પ્રતિકૂળતાને કારણે સ્વામી ભાવ છૂટી જવાતો હશે. એ શંકા કરવી યોગ્ય કેમ કે સ્વામી ભાવનું બળ ઘણું છે. અસાધારણ બળ છે, સાધારણ બળ નથી પણ અસાધારણ બળ છે. એ આત્મબળ છે, આત્માની અનંત શક્તિઓ કામ કરી રહી છે. તેથી તે અનુભવથી છૂટ્યા વિના નિર્લેપ ઉદયમાંથી પસાર થાય છે. વસ્તુનું એવું સ્વરૂપ છે, એવી વસ્તુનું સ્વરૂપ છે. તમે દ્રષ્ટાંત લીધો કે પર્વત ઉપર વીજળી પડે અને એમાં દરાર તિરાડ કરી જાય એ પછી કંઈ સાંભળી શકાય નહીં. કેમ છે વજ્ર? વજ્ર એટલે પ્રતિકૂળતા. કેટલી પ્રતિકૂળતા હોય છે, કેવી પ્રતિકૂળતા હોય છે કે એ વજ્ર પડતા તેના ત્રાસથી ચલાવનાર એવું જે સર્વ સંસારી જીવરાશિ તેને છોડી દીધી છે પોતપોતાની ક્રિયા જેના પડવાથી એવું છે વજ્ર. એવો ઉકાપાત થાય વિશ્વમાં તો સાધારણ જીવો બધા પોતાનો ધર્મ છોડી દે. એક પોતાની ક્રિયા છોડી દે. સપ્તમીનો દુકાળ પડેલો માઓ છોકરાના હાથમાંથી રોટલો ઝૂંટીને ખાઈ જાય અને છોકરો હવે તો માના હાથમાંથી રોટલો ઝૂંટીને ખાઈ જાય. પોતપોતાની ક્રિયા છોડી દે, ફરજ છોડી દે. પાણી એટલું હોય એક જણ પી શકે તો પોતે પી જાય બીજાના. એવા છે ઉત્સર્ગ, એવા છે પરિસર કે જે હોવાથી મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનની શુદ્ધ રહેતી નથી. જ્ઞાનની એક બુદ્ધિ છે બુદ્ધિ ની શિક્ષા રહેતી નથી. એમાં છે સમય દ્રષ્ટિજી કે સ્વામી અર્થાત શુદ્ધ ચિદ્રૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે. પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ શુદ્ધાત્મ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ કરે છે. આ બહુ મોટી વાત છે. પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ, એની શક્તિ, અનુભવ શક્તિ એટલી છે કે જગતમાં કોઈ પણ દ્રવ અને કોઈ પણ ભાવ એ અનુભવને છોડાવવા સમર્થ નથી. અનુભવ છે તે જીવના અંતર્મુખ ઉપયોગથી થાય છે. અનુભવ છે તે જીવના અંતર્મુખ ઉપયોગ વડે વધાય છે અને એ સ્વાનુભવ જે ઉપયોગ અંતર રહ્યો તે ઉપયોગને તે બહાર વાળી દે, એનો ઉપયોગને પકડવાનું કોઈ સાધન નથી. પોતાના ઉપયોગને, કોઈ અંદર બનતા ઉપયોગને અને તે પણ પોતાની શક્તિથી, પોતાની તાકાતથી જે ઉપયોગ અંદર વળવા લાગ્યો એને કોઈ પકડીને મોઢું બહાર કરી દે, મુખ બહાર કરી દે, ત્યાં કોઈની પહોંચ કોઈ અનુકૂળતાની પહોંચ નથી અને પ્રતિકૂળતાની પણ પહોંચ નથી. સ્વને એટલે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાનંત, સ્વમ જાનંત એટલું એનો અર્થ કરે છે. પોતાને જાણે છે એટલે કે પોતાને પ્રત્યક્ષપણે અનુભવે છે. હું મને મારા જ્ઞાન વડે અનુભવું એમાં મને કોણ રોકી શકે? માણસ હું મારા ઘરમાં રહું અને મારા ઘરમાં રહેવાનું મને કોણ રોકી શકે? મારા ઘરમાં રહું એમાં મને કોણ ના પાડે કે નહીં તું તારા ઘરમાં નહીં રહી શકે એમ કોણ કરી શકે? એમ પોતે પોતાના જ્ઞાનથી પોતાનો અનુભવ કરે એને કોણ રોકી શકે? એ તો મારો સહજ સ્વભાવ છે. અનુભવ કરવો એ મારો સહજ સ્વભાવ છે. અવધ્ય બોધવો કુસમ, અવધ્ય એટલે શાશ્વત, જેનો અવધ કરી શકાતો નથી. માટે શાશ્વત બોધ એટલે જ્ઞાન ગુણ, અવધ્ય બોધ અને વકુશ એટલે શરીર. શાશ્વત જે જ્ઞાન ગુણ તે છે શરીર જેનું એવો છે. ઠીક આચાર્ય મહારાજે કેવી શૈલી કરી છે, પોતે કેવો છે કે શાશ્વત જ્ઞાન શરીરી છે અધ્યાત્મ બુદ્ધિથી શરીર તમે પોતાનો અનુભવ કરો છો ને, હું શરીર વાળો, તો શરીર વાળો ખરો પણ જ્ઞાન શરીર વાળો, જ્ઞાન દેહી કેવો, જ્ઞાન દેહી બોધવકુશમ, એનો અર્થ થાય છે જ્ઞાન દેહી, મારું શરીર જ્ઞાન જેનો દેહ છે એવું છે. શું કરીને અનુભવે છે, નામનું તે સજનું ગુણ એટલે શું, સ્વયંનો અનુભવ કરવો તે જ્ઞાનનો ગુણ છે. જ્ઞાનનો ગુણ શું, કે સ્વયંનો અનુભવ કરવો તે જ્ઞાનનો ગુણ છે. આપણે સમયસરમાં આવશે બુદ્ધથી કાળમાં, અને બીજા થવામાં આવશે 273માં આવશે બધું. શાસ્ત્ર ભણવાનો ગુણ શું, કે ભિન્ન ચૈતન્યનો અનુભવ કરવો તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તો જ્ઞાનનો ગુણ શું, કે સ્વયંનો અનુભવ કરવો તે જ્ઞાનનો ગુણ છે. આપણે પરસ આવી ગયો અને 42 વર્ષ પહેલો અર્થ કર્યો છે રાજનીતિ 132 પાને છે. ચોથું પદ છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના, જ્ઞાન ગુણ શબ્દ ત્યાં વાપરો છે આચાર્ય બોલે, કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમ અપી પ્રાપ્તમ ક્ષમન તે નહીં, એનું પહેલો જ અર્થ કર્યો છે. એકદમ જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના ત્યાંથી ટીકા શરૂ કરી છે અમને, કે આ જે એકદમ જ્ઞાન એટલે જ્ઞાનનું આસ્ત્ર વસ્તુ છે, જ્ઞાન ગુણ વિના એટલે શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના. જ્ઞાન ગુણનો અર્થ શું કર્યો, શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાની શક્તિ, એનું નામ જ્ઞાન ગુણ છે. તેના વિના પ્રાપ્ત કરવાની માટે મોક્ષને નિરામય પદવીની મોક્ષ છે, સાક્ષાત મોક્ષ પદ છે, તેને પ્રાપ્ત કરવા માટે બીજા હજાર ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી કોઈ સમર્થ થતો નથી. સાક્ષાત મોક્ષ તો જ્ઞાનગુણથી થાય છે. જ્ઞાનગુણ તો એ પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવો, બાકી તો મહાવ્રતના તપો ભારથી, મહાવ્રત અને તપના ભારથી લાંબા વખત સુધી કરીને મગ્નાશ્ચિરમ ભાંગી જાય, શરીરને તોડી નાખે, તપ કરીને શરીરને ગાળી નાખે ને તોડી નાખે, પામો તો પામો, દુઃખી થાવ તો થાવ, એનાથી મોક્ષ થવાનો. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ખમન તે નહીં, જ્ઞાન ગુણ વિના એની પ્રાપ્તિ થઈ શકે એવું અર્થ કર્યો છે 143માં અર્થ કર્યો. શાશ્વત જે જ્ઞાન ગુણ છે એ જ એનું શરીર છે. આ પુદ્ગળ છે એ આત્માનું શરીર નથી, એમ કહે છે પુદ્ગળ પરમાણુનું બનેલું એ આત્માનું શરીર. શું કરીને અનુભવે છે કે સર્વાદેવ સંતાન વિહાર સાતે પ્રકારના ભયને છોડીને શંકા એટલે ભય શંકાને કારણે ભય થાય છે. મને આમ થશે તો મને તેમ થશે તો મારું ચાલ્યું જશે તો હું ચાલ્યો જઈશ તો સર્વ પ્રકારની શંકાના ભયને છોડીને અનુભવે છે. એટલે કે જ્યાં સુધી જીવને સંયોગનો ભય હોય ત્યાં સુધી જીવને પોતાના આત્માનો અનુભવ રૂપ આત્મજ્ઞાન થાય. એટલા માટે જ્ઞાનીને મૃત્યુનો પણ ભય હતો. એ વાત તો આવશે, એ વાત તો આવશે. કોઈ ભય મૃત્યુનો ભય ન હોય પછી બીજા શું ભય હોય? બાકીના બધા પ્રકાર તો મૃત્યુથી નેઠ છે, નીચેના છે. પણ પોતે શાશ્વત છે એવું જ્યાં નિશંકપણે પ્રત્યક્ષ અનુભવન છે ત્યાં પછી પોતાના નાશનો ભય ક્યાંથી થાય? પ્રત્યક્ષપણે હું શાશ્વત છું. શાશ્વત છું ને શાશ્વત છું એવો આ હું પ્રત્યક્ષ જ છું ને એમ લે છે. એવું હું પ્રત્યક્ષ હોવાથી મને કઈ વાતનો ભય હોય? કોઈ વાતનો મને ભય નથી. સાતે પ્રકારના સર્વ એટલે સાતે પ્રકારના અને સાતે પ્રકારના એટલે સર્વ બધા સાતની અંદર આવી જાય છે. ભયને છોડીને પોતાનો અનુભવ કરે છે. જે રીતે ભય છૂટે છે તે કહે છે એ ભય કેવી રીતે છૂટે સમ્યક દ્રષ્ટિને નિસર્ગ નિર્ભય થયા સ્વભાવથી જ ભય રહી પણ હોવાને લીધે ઠીક કેવી રીતે છૂટે પણ સ્વભાવથી જ ભય રહે છે. આત્માનો સ્વભાવ ભયથી દુઃખી થવાનો નથી. જો જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જીવ ભયના દુઃખથી કદી મુક્ત ન હોય. ગમે તેટલી સુરક્ષા હોય, આમ ગામ ને ઠામ બધું બરાબર હોય પણ એને ભય થયા વિના રહે. કેમ કે શરીર અનિત્ય છે, સંયોગો અનિત્ય છે અને દ્રષ્ટિ અનિત્ય પદાર્થની છે એટલે અનિત્યતાનો ભય ઉત્પન્ન થયા વિના પ્રયત્ન નહીં. અને એ ભયનું દુઃખ એની પરિણતિ મિથ્યા દ્રષ્ટિ જીવ નિરંતર વેદે છે ત્યારે શું કહે? સમ્યક દર્શન થતા પોતાના શાશ્વત સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ જ્યાં થયો ત્યાં ભય ખલાસ. કેમ ખલાસ થઈ ગયો? કે સ્વભાવથી જ મારો જે સ્વભાવ છે એમાં ભય થવાનો કોઈ અવકાશ તો સોપ જ નથી. એનો ભય પણ કલ્પના માત્રથી ભ્રમણાથી દોરડીમાં સાપ માનીને ભય થતો હતો, બાકી કઈ વાતમાં માલ નથી જ નહીં. મિથ્યાત્વ અવસ્થામાં પણ દોરડીમાં સાપ સાપનો ભય થાય, હોય દોરડું અંધારામાં એમ લાગે આખું ચૂકું પડ્યું હોય સાપ પડ્યું લાગે છે, અહીં સાપ લાગે છે, ખબર પડી કે દોરડું છે પતી ગયું. દોરડાને દોરડું જાણ્યા પછી ભય કરવો હોય તો થાય ખરો?
પૂછ્યો, પહેલા શરીરે સાપ માન્યો તો ભય થતો એટલે દૂર રહેજો ભાઈ, પણ એ ખબર પડી કે દોરડું છે, પ્રકાશ નાખ્યો એના ઉપર દોરડું પીડ્યું છે, પછી ભય લાભો હોય તો થાય ખરો, બસ આ સ્થિતિ છે. સમ્યક દ્રષ્ટિને પ્રત્યક્ષ શાશ્વત સ્વરૂપનો અનુભવ થતા સ્વભાવથી જ નિર્ભયપણું થતું હોવાથી જરા પણ ભય થાય નહીં, બિલકુલ ન થાય. લાવવો હોય તો ન થાય, કરવો હોય તો પણ ન થાય. એને કોઈ એમ કે ઠીક ભાઈ જરાક સંભાળજો, હો આપણું ભય સ્થાન છે આ બાબતમાં, તમે જે સંયોગોમાં છો, જે પરિસ્થિતિમાં છો, એમાં કેટલોક આવું ભય સ્થાન છે, જરાક સંભાળજો તમે. ઓકે ભાઈ, ભય નામનો શબ્દ અમારી તો ડિક્શનરીમાં છે નહીં. પછી તમે ભય થવાની વાત કરો તો પણ અહીંયા કઈ ભય થાય એવો છે જ નહીં. એટલું સમાધાન તારે પડખેથી આવે, એટલું સમાધાન તારે પડખેથી આવે, કાંઈ ભય થવાનો અવકાશ નથી. સ્વભાવથી ભયરહિત પણ હોવાને લીધે ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ, સમ્યક દ્રષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે. તેથી સહજ જ અનેક પ્રકારના પરિસર ઉપસર્ગનો ભય નથી. કોઈ પણ પ્રતિકૂળતા, અનુકૂળતા, ઉપસર્ગ, પરિસર, કોઈ કાંઈ કરશે, પાપમાં કાંઈ માલ નથી, કોઈની પહોંચ નથી મારા સુધી. હું મારા જ્ઞાન દુર્ગમાં, જ્ઞાન ગઢમાં એવી રીતે નિવાસ કરું છું કે એમાં કોઈની પહોંચ નથી. અભેદ કિલ્લો છે, એને ભેદીને કોઈ અંદર આવી શકે એવું છે નહીં. તેને ભય નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, ઉદય આવશે પણ કર્મનો બંધ નથી. જે ઉદય આવેલું કર્મ છે તેની નિર્જરા છે, બંધ તો નથી પણ નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું? એવું નિર્ભયપણું થવાનું કારણ શું છે? તો કે સ્વયં એ તો એ પોતાની મેળે સહજ જ એમ છે. જ્યાં દોરડીને દોરડી જાણી ત્યાં કેમ ભય ચાલ્યો ગયો એ પ્રશ્ન રહેતો નથી, કેમ ભય થતો નથી કે થવાનો સવાલ જ નથી. જેમ દોરડું સાપની જેમ કરડે નહીં, દોરડું કરડે સાપની જેમ, બસ એમ બધા સંયોગો, અનુકૂળતાઓ, પ્રતિકૂળતાઓ એ દોરડા જેવા છે. સાપ માનતો તો એટલો એટલે ભય થતો હતો, બાકી બધા દોરડા જેવા, એ બિચારા કાંઈ મને કરી શકે એમ નથી. અને 54 કળશ છે. સમ્યક દર્શન થતા સર્વથા ચાલ્યો જાય, અને સમ્યક દર્શન પહેલા ભય નબળો પડી જાય, એટલે ભય ઘટી જાય, એકદમ ઓછો થઈ જાય. એનો પ્રોસેસ છે, સમય દર્શન થયા પહેલા એનો પ્રોસેસ છે. એ પ્રોસેસની અંદર એના ભય મટવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. બસ એ પણ એને વિશ્વાસ આપશે, મારો ભય ઘટતો જાય છે એ વિશ્વાસ આપશે કે હવે મને વાંધો આવવાનો નથી. કેમ કે પહેલું સંકેત છે, સત્પુરુષની ઓળખાણ થયા પછી ભય છે એ એકદમ ઘટી જાય છે. કેમ કે એને એક આશ્રય સ્થાન મળ્યું, જેમ સ્વરૂપ છે એ પણ એક આશ્રય સ્થાન છે. શાશ્વત સ્વરૂપ છે એ શું છે? આશ્રય સ્થાન છે. એમ સત્પુરુષ છે એ પણ આશ્રય સ્થાન છે. આશ્રય સ્થાન મળે એટલે બેફિકર થઈ જાય. એમ છે, એટલે એને પહેલું સંકેત કીધું છે. એકસો ને 155 લોક શાશ્વત સફલ સમ્યક દ્રષ્ટિ જીવ સ્વભાવથી જ શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુભવે છે, આસ્વાદે છે. શું કામ કરે છે સમ્યક દ્રષ્ટિ જીવ? સ્વભાવથી જ સહજપણે, સહજનો અર્થ કર્યો છે, સહજમ એટલે સહજપણે, એટલે સહેજ સ્વભાવથી શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુભવે છે. પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એ પોતાનો સહજ સ્વભાવ છે. એટલે જ પરવસ્તુના અનુભવને પરપ્રવેશ ભાવને વિભાવ કહેવામાં આવે છે. કેમ કે એ ઉલટી વાત છે, વિભાવ છે. કઈ રીતે અનુભવે છે? કે પોતાથી પોતાને અનુભવે છે. આમાં બીજા કોઈની વચ્ચે જરૂર નથી. અનુભવનાર પણ પોતે અને અનુભવનાર પણ પોતે, એટલે પોતે પોતાથી પોતાનો અનુભવ કરે છે સહેજપણે. ક્યારે કરે છે, કયા કાળે કરે છે? તો કે નિરંતરપણે, સતતમ, નિરંતર પોતાનો અનુભવ કરે છે. સહાનુભૂતિ ચાલુ જ છે, અંદરમાં ધારાવાહી જ્ઞાન ધારા ચાલુ છે, નિરંતર પોતાનો અનુભવ કરે છે. સદા અતીત અનાગત અને વર્તમાન કાળમાં અનુભવે છે. ભૂતકાળના સમ્યક દ્રષ્ટિઓ પણ એવા જ હતા, ભવિષ્યકાળના સમ્યક દ્રષ્ટિઓ પણ એવા જ હશે, અને અત્યારે જે કોઈ છે તે પણ બધા એવા જ છે. સદાય સમ્યક દ્રષ્ટિજી પોતાના સ્વરૂપનો અનુભવ કરે. બસ આ એનું કાર્ય છે, પોતાનું આ કામ છે, એ કઈ નવરા નથી એમ કે છે. પોતાના અનુભવ નું કામ કર્યા જ કરે છે. કેવો છે સમ્યક દ્રષ્ટિજી? કે નિશંક છે, સાત ભય થી રહી છે. ક્યાંય શંકા પડે તો ભય થાય નહીં એમ કે છે. ભય તો શંકાની બાય પ્રોડક્ટ છે. શંકાનું સંતાન છે, શંકાથી જન્મે છે. શંકા નથી થતી તો ભય ક્યાંથી થાય એમ કે છે. નિશંક છે, હું છેલ્લી પંક્તિ આખીનો અર્થ કર્યો. આ નિશંક સતતમ સ્વયં જે સહજમ જ્ઞાનમ સદા વિંદતી, જ્ઞાનનો અનુભવ કરનાર સમ્યક દ્રષ્ટિ જીવ સદા પોતાનો અનુભવ કરે છે. બસ સહેજપણે પોતાનો સ્વભાવથી અનુભવ કરવો, એવું સમ્યક દ્રષ્ટિનું અંતરંગ સ્વરૂપ છે. બારમાં ગમે તેમ દેખાય, ઉદય અનુસાર બધા બિન બિન કોઈનું એક સરખું દેખાય. લડાઈમાં ઉભેલો દેખાય છે ને તો કે નહીં, એ આત્મામાં ઉભો છે. ક્યાં ઉભો છે? આત્મામાં ઉભો છે. લડાઈમાં ઉભો પછી વેપાર ની વાત પછી રહી. તો દેખાવ જ ખરાબ લાગે. સમય દ્રષ્ટિએ કઈ ઝઘડા કરતા હશે એ તો શાંત હોય બધા. એને કઈ ઝઘડો હોય, કઈ તકરાર હોય, કઈ ઉદય છે. એવો ઉદય આવી પડે છે, પણ એ પોતાના માર્ગથી અને પોતાના સ્વરૂપથી ચલિત થતા કાંઈ ફેર ન પડે, કોઈ ફેર ન પડે, જરાય ફેર ન પડે તો પણ કાંઈ ફેર જ ન પડે ને એમ છે. દ્રષ્ટાંત લઈએ આપણે. એક માતા પોતાના દીકરાને ધોખે ને, બે વર્ષનું બાળક હોય ને,
મોઢે ધૂળ નાખી દે, રમતા રમતા શું કરે,
સબકે ધૂળ પર મોઢા નાખી દે, હવે કાઢી નાખ. ધૂળ ખબર પડી ગઈ એને કે ધૂળ ખાતે છે, હવે બહાર કાઢ. ધૂળ પર ન કાઢો, એને ભાવે છે ધૂળ, તો શું કરે? હે, બે થપ્પડ મારે હરખા એને લાલ આંખ કરીને, માંડે રોવા રોવા માંડે એટલે મોઢું ઉગડી જાય, મોઢું ઉગડી જાય, આંગળી નાખી ધૂળ કરી નાખે. માતાનું વાત્સલ્ય ત્યાં ઓછું થઈ ગયું, ઘટી ગયું, ફેર પડી ગયો કાંઈ, કેમ ડોળા કાઢીને બે થપ્પડ મારી હતી, કેવી રીતે મારી? ધૂળ ખાત સારા એમ કરીને બે થપ્પડ મારે. વાત્સલ્ય જરાય ફેર પડે નહીં, વધે, ઘટવાનો સવાલ જ નથી એમ છે. દુશ્મન છે જ નહીં કોઈ પણ, સામે કોઈ દુશ્મન માથાનો વાગનાર હોય તો પણ એની દ્રષ્ટિમાં કોઈ દુશ્મન છે? તમે તો સમ્યક દ્રષ્ટિની વાત કરો છો. 522 પત્રમાં ઉપાડુદેવે એમ લીધું કે સત્પુરુષ મળ્યા પછી, આ તો પહેલા સંકેતની વાત છે, પૂર્વગ્રહ કદાગ્રહ મતાગ્રહ એવું કાંઈ રહે. દુશ્મન તો પૂર્વગ્રહ થઈ ગયો ને, પૂર્વગ્રહ તો સત્પુરુષ મળે ત્યારે મટી જાય છે. સમ્યક દર્શનની વાત તો ઘણી દૂર છે. કોઈ પૂર્વગ્રહ ન રહે, ખબર પડે ચોખ્ખી કે આડો હાલે છે, પૂર્વગ્રહ ન રહે. એના પરિણામ અત્યારે અસરળ છે એટલી ખબર પડે છે. બાકી જે કાળે જે ક્ષેત્રે જે દ્રવ્યનું જેમ પરિણમન થવાનું તેમ થવાનું, એને કોણ રોકી શકે? ન સીધો ચાલનાર રોકી શકે કે ન આડો ચાલનાર રોકી શકે. જેવા ભાવ કરે તેવા ફળ તે ભોગવશે, એની જવાબદારી એની છે. પણ એનો પૂર્વગ્રહ રાખવાની મારે કોઈ જરૂર નથી. એ પણ ભગવાન આત્મા છે, ભૂલો પીડ્યો છે, એ સીધે રસ્તે આવે એમ પોતે ભાવના ભાવે છે. બસ વાત પૂરી થઈ ગઈ. નિશંક સાત ભયથી રહિત છે, સાકારણ છે. કારણ કે તે સમ્યક દ્રષ્ટિને ઈલોક ભય પરલોક ભય ક્યાંથી હોય? તદ્વી કુટોસ્તિ. આ લોક ભયનો અને પરલોકનો ભય એને ક્યાંથી હોય? અર્થાત નથી હોતો. એને આ લોકનો પણ કોઈ ભય નથી અને પરલોકનો ગતિ આ ગતિનો પણ ભય નથી. એ તો ગતિની શંકા તો મોક્ષની ભૂમિકામાં વહી ગઈ છે. હવે હું અલ્પકાળમાં મુક્ત થવાનો છું એવા મુક્તિના ભણકાર વાગે, એ તો મોક્ષની ભૂમિકામાં. સમ્યક દ્રષ્ટિને તો ભય હોવાનો સવાલ જ રહેતો, એ તો નિશંક થઈ ગયો છે. જીવો વિચાર કરતા ભય હોતો નથી તે કહે છે, અથવા કયા અભિપ્રાયને કારણે એને ભય નથી એ વાત કરે છે. કિતવયમ લોકઃ તત્પરઃ પરાણઃ. હે જીવ, તારો વિદ્યમાન છે જે ચિદ્રૂપ માત્ર તે લોક છે. આ લોકે તારો નથી ને પરલોકે તારો નથી. તારું ચૈતન્ય સ્વરૂપ તે જ તારો લોક છે. બિલકુલ તો શબ્દાર્થે ને તે કરતા લોક્યંતે ઇતિ લોકઃ. જે લોકે અવલોકે જાણે તે જ લોક છે. જાણનાર તો આત્મા છે, જાણે તે એનો લોક, પોતાનું સ્વરૂપ જ, પોતાનું નાયક સ્વરૂપ જ પોતાનું લોક છે. તેનાથી અન્ય જે કાંઈ છે ઈ લોક પરલોક એ કોઈ પોતાનો લોક નથી એનું વર્ણન કરે છે. કે ઈહલોક એટલે વર્તમાન પર્યાય, તે વિશે એવી ચિંતા કે પર્યાય પર્યંત સામગ્રી રહેશે કે નહીં, એને શંકા શું પડી છે? કે મારું આયુષ્ય ત્યાં સુધી બધી અનુકૂળતાઓ મારી સર્જવાશે કે નહીં, અનુકૂળ સામગ્રી જળવાશે કે નહીં, કાંઈક સામગ્રીઓ ખૂટીને હું કાંઈ લાચાર ને દિન ને પરાધીન તો નહીં થઈ જાવ ને? એવી આ લોક સંબંધીની ચિંતા અને શંકા સમ્યક દ્રષ્ટિને પડતી નથી. મારા કુટુંબવાળા મને પછી રાખશે કે નહીં, મને કાઢી મૂકશે? તો હું પહેલેથી મારું બધું બરાબર વ્યવસ્થિત કરી લઉં, એ શંકા સમ્યક દ્રષ્ટિને હોતી નથી. બહારમાં ગમે તે પરિસ્થિતિ, અંદરમાં ખાખી બાવે જેવી વાત છે, કાંઈ મસ્ત થઈને કાંઈ લેવા કે દેવા. પરલોક અર્થાત અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહીં જાવ એવી ચિંતા. અહીંથી છૂટીને કોઈ દુર્ગતિમાં જઈશ તો ત્યાં મને દુઃખ પડશે, તો ત્યાં હું દુઃખી થઈશ તો શું થશે? અરે રે, મેં એવા પાપ કર્યા છે તો મારી કંઈ દુર્ગતિ તો નહીં થાય ને? એ શંકા મિથ્યા દ્રષ્ટિને પડે છે. સમ્યક દ્રષ્ટિને અને મુમુક્ષુને પણ પડતી નથી. એવો જે ઇહલોક પરલોક પર્યાય રૂપ તે જીવનું સ્વરૂપ નથી, તે જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો જ્ઞાન માત્ર છે, જીવનું સ્વરૂપ તો જ્ઞાન માત્ર, ત્રણેય કાળે જ્ઞાન માત્ર છે. એમાં ક્યાંય ખળભળાટ થાય એવું, વજ્રપાત થાય તો પણ ખળભળાટ થાય એવું નથી, ક્ષોભ થાય એવું નથી. કારણ કે અષ્ટિ રૂપ છે જે ચૈતન્ય લોક, તે નિર્વિકલ્પ છે. જે ચૈતન્ય લોકની વિદ્યમાનતા છે, અસ્થિ રૂપ છે એટલે મોજૂદ છે, નિર્વિકલ્પ છે, એમાં વિકલ્પ કરવાની જગ્યા નથી. પછી ભયની ક્યાં વાત રહી? પોતે સ્વરૂપથી નિર્વિકલ્પ છે. હવે ચિંતા છે તો વિકલ્પરૂપ છે, ચિંતા છે તો વિકલ્પરૂપ છે. આ ભવની કોઈ ચિંતા કે પરભવની કોઈ ચિંતા, એવો જે વિકલ્પ તે નિર્વિકલ્પ સ્વરૂપને વિશે કોઈ અવકાશ પામે એવી પરિસ્થિતિ નથી. નિર્વિકલ્પ તમારા સ્વરૂપને વિશે, હું જે નિર્વિકલ્પ સ્વરૂપે છું એ સ્વરૂપમાં એનો કોઈ અવકાશ નથી. કોની ચિંતા કરવી? હા, મારા સ્વરૂપ છોડીને ક્યાંય જવાનું નથી, પછી ચિંતા કોની કરવી? જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વયમેવ દેખે છે. મારું જે જ્ઞાન સ્વરૂપ એને હું સ્વયમેવ, હું કિલ્લોકમ સ્વયમેવ લોકયતી, લોકયતી એટલે જોવું, જોવું અવલોકયતી, એના ઉપરથી અવલોકન શબ્દ આવ્યો છે. જોવું, લોકવું એટલે જોવું, અવલોકવું એટલે જોવું, સારી રીતે જોવું. જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વયમેવ દેખે છે. ભાવાર્થ આમ છે કે જે જીવનું સ્વરૂપ જ્ઞાન માત્ર, તે તો જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, એમાં કઈ બીજો ફેર પડે એવો નથી. જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર છું, ન માને તો એમ ને માને તોય એમ, એમાં કઈ ફરક પડતો? હીરાને કોઈ કાચનો કટકો કે એટલે કઈ હીરો કાચ મટીને કાચ થઈ જાય તો થાય ને? ન માને, એની કિંમત ન રાખે અને રેઢો મૂકે તો ઉપડી જાય, બીજું શું થાય? બાકી કઈ હીરો કાચ થાય, ખોટી માન્યતાનું નુકસાન પોતાને છે. કેવો છે ચૈતન્ય લોક? કે અવિનાશી છે, શાશ્વત છે, ક્યારે પોતાનો નાશ થાય એવું તો છે નહીં. આ એક જબરજસ્ત આધારભૂત મુદ્દો છે કે હું શાશ્વત છું, પછી મારે કોઈને કોઈથી ભય ને ચિંતા ને શંકા કરવાની જરૂર રહેતી એકદમ. ભલે કેવો છે તે એક વસ્તુ છે, કોઈ ભેદ પ્રભેદ નથી, ખંડ નથી, કટકા નથી, છૂટું પડે એવું નથી, ભાગ પડે એવું નથી, એક અભેદ છે. ભલે કેવો છે કે ત્રણેય કાળે પ્રગટ છે, આવું વસ્તુનું મારું સ્વરૂપ છે, એ ત્રણેય કાળે પ્રત્યક્ષ છે, પ્રગટ ને પ્રત્યક્ષ છે, એટલે ન સમજાય ને ન દેખાય એવું પણ નથી. કોને પ્રગટ છે? પ્રગટ છે પણ કોને? ભિન્ન છે આત્મ સ્વરૂપ જેને, એવો છે ભિન્ન જ્ઞાની પુરુષ. બહુ સરસ કાઢ્યું, ભિન્ન વિવેક, વિવેકતા આત્માના એમાંથી કાઢ્યું. વિવેક એટલે ભિન્ન પડવું, જુદું પડવું. જુદો પડે રાગ થી ને શરીર થી ત્યારે એને પ્રગટપણે દેખાય, એવો છે તો પ્રગટ જ, પણ જ્યાં ઓલી બાજુ ભળી જાય છે ત્યાં પોતાના પ્રગટ સ્વરૂપને પ્રગટપણે હોવા છતાં પણ જોઈ શકતો નથી, પણ જે વિજ્ઞાની છે અને જે ભિન્ન આત્મ સ્વરૂપને અવલોકવાનો પુરુષાર્થ જેને કર્યો છે એને તો પ્રગટપણે જોવામાં આવે છે, અથવા અંતર્મુખ વડે તેને પ્રગટ છે. મોઢું ફેરવીને ઉભો રહ્યો એને દેખાય એવું નથી. ક્યાં છે આત્મા, ક્યાં છે આત્મા ગોતે છે, શાસ્ત્રમાં ગોતે, મંદિરમાં ગોતે, ક્યાં ગોતે, કે બહાર ક્યાંય ગોતતો મળે એવું નથી. રાગમાં ગોતે, શરીરમાં ગોતે, ક્રિયામાં ગોતે, શેમાં ગોતે, ત્યાગમાં ગોતે, શેમાં ગોતે, અંદર વળે ત્યારે પ્રગટપણે જોવામાં આવે એવો છે. એ રીતે 155 કળશમાંથી આજે સપ્તભયના પ્રકરણ છે આચાર્ય મહારાજે અહીંથી શરૂ કર્યું છે. આના ઉપરના બીજા 6 શ્લોક કહેશે.